एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार अने ग्रंथसारमां आपनું स्वागत छे। આજે આપણે એક એવી કૃતિની વાત કરવાના છીએ જે આમ તો વાંચવી એ પોતે જ એક મોટો પડકાર છે, એક સાહસ છે, ડેવિડ ફોસ્ટર વોલેસની ઇન્ફિનિટ જેસ્ટ।
હા બિલકુલ, વોલેસ એટલે 1962 થી 2008 સુધી 20મી સદીના અંત ભાગના અમેરિકન સાહિત્યમાં એકદમ પ્રભાવશાળી અને કદાચ સૌથી વધુ ચર્ચાયેલા લેખક।
બરાબર, અને એ સમય પણ એવો હતો ને કે પોસ્ટ મોડર્નિઝમ, પેલી વક્રોક્તિ, આયરની, એ બધું બહુ ચાલતું હતું, પણ વોલેસ કંઈક જુદું શોધી રહ્યા હતા, જેને નવી ઈમાનદારી જેવું કંઈક કહે છે, ખરું ને?
હા, નવી ઈમાનદારી, ન્યૂ સિન્સેરિટી, મતલબ કે યુ નો, જીવનના જે મોટા અઘરા સવાલો છે, પ્રેમ, પીડા, એકલતા, એના વિશે સીધી વાત કરવી, કોઈ વ્યંગના પડદા વગર, એકદમ સાચી વાત।
અને એમની લખવાની રીત એ પણ એટલી જ અલગ, મેક્સિમલિઝમ કહેવાય છે ને?
હા, મેક્સિમલિઝમ એટલે કે બધું જ ભરપૂર, વધારે પડતું જ લાગે કદાચ, લાંબા લાંબા ગૂંચવાયેલા વાક્યો, પછી પેલી અંતની નોંધો, એન્ડ નોટ્સ, જે પાનાના પાના ભરીને આવે, અને પોતે જ જાણે અલગ વાર્તા હોય।
અરે હા, અને ભાષા પણ કેવી, એકદમ ટેકનિકલ શબ્દો અને સામે સાવ બોલચાલની ભાષાનું મિશ્રણ, જાણે જાણે આપણું આજનું મન કેવું હોય છે એ બતાવતા હોય। માહિતીનો સતત ધોધ, ધ્યાન સતત ભટકે, કશું સ્થિર નહીં।
બરાબર, એ જ, અને ઇન્ફિનિટ જેસ્ટ જે 1996માં આવી, આ 1000 પાનાની રાક્ષસી કહેવાય એવી નવલકથા, એ આ બધાનું શિખર છે। શરૂઆતમાં તો લોકો મૂંઝાયા હતા નહીં?
હા બહુ જ, કોઈકે કહ્યું કે આ તો જીનિયસ છે, પ્રતિભાનો ચમકારો, તો વળી કોઈકે કહ્યું કે આ તો લેખક ખાલી શો ઓફ કરે છે, બિનજરૂરી રીતે જટિલ છે।
પણ હવે જુઓ, લગભગ 3 દાયકા પછી એ સ્પષ્ટ છે કે આ ખાલી એક પુસ્તક નથી, એ એક અનુભવ છે, 20મી સદીના અંત સમયના અમેરિકન સમાજનું, લોકોના મનનું, જાણે એક એક્સરે છે।
સાચી વાત, એટલે આજે આપણે આ જટિલ પણ ખરેખર બહુ મહત્વની કૃતિના ઊંડાણમાં જવાનો પ્રયત્ન કરીશું। એના મુખ્ય પાત્રો કોણ છે, એના મુખ્ય વિચારો શું છે, અને એની જે ગૂંચવાયેલી લાગે છે એ વાર્તા શું છે, એ સમજવાની કોશિશ કરીએ।
ચોક્કસ, શું છે આ ઇન્ફિનિટ જેસ્ટ અને એ આજે પણ આપણને શું કહે છે, ચલો જોઈએ।
તો શરૂઆત કરીએ એના વિશ્વથી। વાર્તાનો સમય છે નજીકનું ભવિષ્ય। ઉત્તર અમેરિકાના દેશો યુએસ, કેનેડા, મેક્સિકો ભેગા થઈને એક મોટો દેશ બની ગયા છે, ONAN,
ઓર્ગેનાઇઝેશન ઓફ નોર્થ અમેરિકન નેશન્સ, બરાબર?
હા, અને સૌથી અજીબ વાત શું છે ખબર છે? સમયનું પણ વેચાણ થઈ ગયું છે। વર્ષોના નામ હવે આંકડા નથી, પણ કોર્પોરેટ સ્પોન્સરના નામ પરથી છે।
શું વાત કરો છો? દાખલા તરીકે,
જેમ કે યર ઓફ ધ ડેરી પ્રોડક્ટ્સ ફ્રોમ ધી અમેરિકન હાર્ટલેન્ડ, અથવા તો યર ઓફ ધ ડિપેન્ડ અડલ્ટ અન્ડરગાર્મેન્ટ્સ।
બાપરે, આ તો હદ થઈ ગઈ, મતલબ કે સમય પણ વેચાઈ ગયો।
હા, અને આ વિચિત્ર દુનિયામાં વાર્તા મુખ્યત્વે બે જગ્યાએ બને છે, બોસ્ટનમાં, એક છે એનફિલ્ડ ટેનિસ એકેડમી, એટલે કે ETA,
ટોચના યુવા ટેનિસ ખેલાડીઓ તૈયાર થાય છે, ખૂબ જ દબાણ, સખત સ્પર્ધા,
અને બીજી જગ્યા છે એનેટ હાઉસ, એ એક ડ્રગ અને આલ્કોહોલ રિકવરી હાઉસ છે, વ્યસન મુક્તિ કેન્દ્ર।
એટલે એક તરફ ઉચ્ચ કક્ષાની એકેડેમી અને બીજી તરફ વ્યસન મુક્તિ કેન્દ્ર, સાવ અલગ ધ્રુવો જેવા।
બરાબર, અને આ બંને ધ્રુવોને જોડે છે એક રહસ્ય, એક ફિલ્મનું રહસ્ય।
અચ્છા, કઈ ફિલ્મ?
ફિલ્મનું નામ જ છે ઇન્ફિનિટ જેસ્ટ, અથવા એને ધ એન્ટરટેનમેન્ટ પણ કહે છે। આ ફિલ્મ બનાવી છે ETA-ના સ્થાપક જેમ્સ ઇન્કેન્ડેન્ઝાએ, જે પોતે એક અજીબ ફિલ્મ મેકર હતા અને હવે હયાત નથી।
અને એ ફિલ્મમાં એવું તે શું છે?
કહેવાય છે કે એ ફિલ્મ એટલી બધી, મતલબ કે સંપૂર્ણપણે મનોરંજક છે, એટલો શુદ્ધ આનંદ આપે છે કે જોનાર વ્યક્તિ બીજું બધું જ ભૂલી જાય છે, ખાવું પીવું, ઊંઘવું, બધું બંધ, બસ એ ફિલ્મ જોયા જ કરે, અને અંતે એ પરમ આનંદની સ્થિતિમાં જ મૃત્યુ પામે।
શું વાત છે, આ તો ખરેખર ઘાતક મનોરંજન થયું।
હા, અને હવે આ ફિલ્મની જે માસ્ટર કોપી છે એ ગાયબ છે,
એટલે હવે બધા એની પાછળ પડ્યા હશે, ખરું ને? બરાબર, અલગ અલગ જૂથો એને શોધી રહ્યા છે, એક તરફ ક્યુબિકના આતંકવાદીઓ છે જે પોતાને વ્હીલચેર એસાસિન્સ કહે છે. એ લોકો આ ફિલ્મને એક હથિયાર તરીકે વાપરવા માંગે છે જેથી લોકોમાં નિરાશા ફેલાવી શકાય.
અને બીજી બાજુ
અમેરિકન સરકારની ગુપ્ત એજન્સીઓ છે, એ પણ આ ફિલ્મ મેળવવા માંગે છે, કદાચ એનો ઉપયોગ પોતાના હથિયાર તરીકે કરવા.
એટલે ફિલ્મની શોધખોળ એ વાર્તાનું એન્જિન છે. પણ તમે કહ્યું એમ વોલેસનો મુદ્દો આનાથી ઊંડો છે.
હા, બિલકુલ. આ ફિલ્મની શોધ તો જાણે એક બહાનું છે. મૂળ સવાલ તો એ છે કે આજના જમાનામાં જ્યાં આપણી આસપાસ 24 કલાક મનોરંજન છે, વિક્ષેપો છે, સફળ થવાનું દબાણ છે, ત્યાં જીવનનો સાચો અર્થ ક્યાં મળે?
અને પેલી એકલતાની વાત જે આજે બધા જ અનુભવે છે અંદરને અંદર, એની સામે કઈ રીતે લડવું?
આપણે આપણું જીવન, આપણી શ્રદ્ધા શેના પર કેન્દ્રિત કરીએ છીએ? પૈસા, સફળતા, સંબંધો, કે પછી દુઃખ ભૂલાવી દે એવા કોઈ નશા પર, પછી એ ડ્રગ્સ હોય કે ટીવી? શું આપણે પીડા સહન કરી શકીએ છીએ? બહુ અગત્યના સવાલો છે આમ. અને આ સવાલો સાથે ઝૂમતા મુખ્ય પાત્રો કોણ છે? તમે 3 નામ લીધા હતા.
હા, 3 મુખ્ય પાત્રો જે આ બધાની વચ્ચે ફસાયેલા છે. એક છે હેલ ઇન્કાન્ડેન્ઝા, ટેનિસનો ઉભરતો સિતારો, બુદ્ધિનો ભંડાર, પણ અંદરથી ભાવનાત્મક રીતે સાવ થીજી ગયેલો.
બીજો
ડોન ગેટલી, ભૂતકાળમાં ગુનેગાર અને વ્યસની, પણ હવે એનેટ હાઉસમાં કામ કરે છે, બીજાને મદદ કરે છે, એકદમ દયાળુ અને સ્થિર.
અને ત્રીજી છે જોએલ વેન્ડાઇન, એક સમયે દુનિયાની સૌથી સુંદર સ્ત્રી ગણાતી હતી, અભિનેત્રી, પણ હવે એ પોતાના ભૂતકાળ અને પોતાની જાતથી જ ભાગી રહી છે.
આ ત્રણેયની સફર એ જ નવલકથાનું હાર્દ લાગે છે.
ચાલો હેલ્થથી શરૂ કરીએ. ઇન્કાન્ડેન્ઝા પરિવારનો સૌથી નાનો દીકરો, ETA નો સ્ટાર પ્લેયર, કહેવાય છે કે એણે આખી ઓક્સફર્ડ ડિક્શનરી મોઢે કરી લીધી છે.
બાપરે, જબરદસ્ત બુદ્ધિશાળી.
હા, પણ આ બધી બૌદ્ધિક તેજસ્વીતા પાછળ એકદમ ખાલીપો છે. એને કશામાં આનંદ જ નથી આવતો. એનહિડોનિયા કહેવાય ને, કશું અનુભવી જ નથી શકતો.
અને આ ખાલીપો ભરવા માટે કે કદાચ એને શાંત કરવા, એ છુપી રીતે ગાંજાનો વ્યસની બની ગયો છે લાંબા સમયથી.
ઓહ, એટલે બહારથી સફળ પણ અંદરથી તૂટેલો. એની સ્થિતિ ખરેખર કરુણ કહેવાય. નવલકથાની શરૂઆત જ એના એક ભયાનક પ્રસંગથી થાય છે, નહીં?
હા, એકદમ શરૂઆતમાં જ. એ યુનિવર્સિટીના ઇન્ટરવ્યૂમાં છે અને બોલી જ નથી શકતો, શારીરિક રીતે અસમર્થ. એના મોંમાંથી વિચિત્ર પશુ જેવા અવાજો નીકળે છે, આખું શરીર ધ્રુજે છે.
પણ મનમાં શું ચાલી રહ્યું છે એના?
એ જ તો કરુણતા છે. મનમાં એ બધું સમજે છે પણ વ્યક્ત નથી કરી શકતો, જાણે પોતાના જ મનમાં કેદ થઈ ગયો હોય. બુદ્ધિ અને શરીર વચ્ચેનું જોડાણ જ તૂટી ગયું છે.
આ બતાવે છે કે ખાલી બુદ્ધિ પૂરતી નથી, ભાવનાત્મક જોડાણ, અનુભૂતિ પણ એટલી જ જરૂરી છે.
બરાબર. અને જો હેલ મનનું પ્રતિનિધિત્વ કરતો હોય તો ડોન ગેટલી જાણે શરીર અને આત્મા જેવો છે.
એનું ભૂતકાળ તો ઘણો ખરાબ હતો, તમે કહ્યું એમ, ચોરી, ડ્રગ્સ, હિંસા.
હા, ખાસ કરીને ડેમેરોલ જેવા શક્તિશાળી નશીલા પદાર્થોનો વ્યસની હતો. પણ હવે એ એનેટ હાઉસમાં સ્ટાફ તરીકે કામ કરે છે, બીજા વ્યસનીઓને મદદ કરે છે.
એ બહુ ભણેલો ગણેલો નથી, પણ એની પાસે જીવનનું શાણપણ છે,
અનુભવનું.
હા, કડવા અનુભવોમાંથી અને આલ્કોહોલિક્સ અનોનિમસ એની જે સીધી સાદી વાતો છે, એક સમયે એક દિવસ, એમાંથી એણે જે શીખ્યું છે એનું શાણપણ છે, પીડામાંથી મેળવેલું શાણપણ.
અને એની ખરી કસોટી ક્યારે થાય છે?
જ્યારે એનેટ હાઉસના એક નિવાસીને બચાવવા જતા એને ગોળી વાગે છે. એ હોસ્પિટલમાં છે, અસહ્ય પીડામાં, પણ
શું?
એ દર્દ ઓછું કરવાની દવા પેઇનકિલર લેવાની ના પાડી દે છે.
શું કામ, આકડી પીડામાં?
કારણ કે એને ડર છે કે જો એ અત્યારે પેઇનકિલર લેશે તો ફરી એ નશાની ગર્તામાં ધકેલાઈ જશે, એ ફરી વ્યસની બની જશે.
ઓ, એટલે એ પીડા સહન કરવાનું પસંદ કરે છે.
હા, અને એ પીડા સહન કરતી વખતે એ પોતાના ભૂતકાળનો સામનો કરે છે. એના ખરાબ સાવકા પિતા, એની માતાનું મૃત્યુ, પોતાના જૂના ગુનાઓ, આ બધું એના તાવગ્રસ્ત સપનાઓમાં પાછું આવે છે. ગેટલીનું પાત્ર જાણે એવું કહે છે કે સાચી હિંમત પીડાથી ભાગી જવામાં નથી, પણ એની સાથે બેસી રહેવામાં, એને સ્વીકારવામાં, ક્ષણે ક્ષણે સહન કરવામાં છે.
અને આ જ તો પુનઃપ્રાપ્તિનો રિકવરીનો સાચો અર્થ છે જે વોલેસ બતાવવા માંગે છે. કોઈ ચમત્કારી ઈલાજ નથી, બસ રોજની લડત છે, રોજની પસંદગી છે, નશા વગર, બેશુદ્ધ થયા વગર વાસ્તવિકતાનો સામનો કરવાની.
અને આ લડતમાં જ કદાચ અર્થ છે, બીજાને મદદ કરવામાં, પોતાની નબળાઈઓ સ્વીકારવામાં. ગેટલી ખરેખર નવલકથાનું નૈતિક કેન્દ્ર છે.
ચોક્કસ. હવે ત્રીજું પાત્ર, જોએલ વેન ડાઇન, એની વાત પણ એટલી જ જટિલ છે. એક સમયે પ્રિટીએસ્ટ ગર્લ ઓફ ઓલ ટાઈમ, PGOAT તરીકે ઓળખાતી,
એ જેમ્સ ઇન્કાન્ડેન્ઝાની ફિલ્મોની હિરોઈન અને પ્રેમિકા.
હા, પણ એના ભૂતકાળમાં પણ ઘણું દર્દ છે, આઘાત છે, એસિડ એટેક કે કદાચ આત્મહત્યાનો પ્રયાસ હતો, એમાં એનો ચહેરો વિકૃત થઈ જાય છે.
એટલે એ પછી પડદા પાછળ રહેવા લાગે છે.
હા, એ યુનિયન ઓફ ધ હિડિયસલી એન્ડ ઇમ્પ્રોબેબલી ડિફોર્મ્ડ નામની સંસ્થામાં જોડાય છે અને સતત પડદો પહેરી રાખે છે.
અને એ પણ વ્યસનનો શિકાર બને છે.
હા, ક્રેક કોકેનની. અને છેવટે એ પણ એનેડ હાઉસ પહોંચે છે.
જોએલની વાર્તા એ સુંદરતાના બોજ વિશે છે, નહીં? કેવી રીતે સમાજ સ્ત્રીઓને વસ્તુની જેમ જુએ છે, ઓબ્જેક્ટિફાઈ કરે છે.
બરાબર. એનો પડદો ખાલી એના ચહેરાને નથી ઢાંકતો, એ એની શરમ, એનો ભૂતકાળ અને દુનિયાની નજરથી બચવાની એની ઈચ્છાનું પણ પ્રતીક છે. એ પોતાની ઓળખ પાછી મેળવવા માથે છે.
અને એ પેલી ફિલ્મ સાથે જોડાયેલી હોવાથી એ ખતરામાં પણ છે. પેલી એજન્સીઓ અને આતંકવાદીઓ એની પાછળ પડ્યા છે.
હા, આ ત્રણે મુખ્ય પાત્રો સિવાય ઇન્કન્ડેન્ઝા પરિવાર પોતે જ એક મોટો જટિલ એકમ છે.
હા, એમના પિતા જેમ્સ ઇન્કન્ડેન્ઝા, જેમને હિમસેલ્ફ પણ કહે છે, એમની આત્મહત્યા માઇક્રોવેવમાં માથું મૂકીને, એ જ જાણે બધા દુઃખનું મૂળ છે.
બહુ વિચિત્ર રીતે મૃત્યુ પામ્યા. એ પોતે એક પ્રતિભાશાળી ફિલ્મમેકર અને વૈજ્ઞાનિક હતા. કહેવાય છે કે પેલી ઘાતક ફિલ્મ એમણે પોતાના દીકરા હેલ સાથે જોડાવા માટે બનાવી હતી.
અને માં એવરિલ ઇન્કન્ડેન્ઝા
એ પરિવારની માતૃપ્રમુખ છે. ETAમાં પણ એમનો દબદબો છે. એ સંભાળ પણ રાખે છે અને ઘૂંળામણ ભર્યું નિયંત્રણ પણ. એમના પોતાના રહસ્યો પણ છે.
અને બીજા બે ભાઈઓ, ઓરિન અને મારિયો.
ઓરિન સૌથી મોટો પ્રોફેશનલ ફૂટબોલ પંટર. એનો સ્ત્રીઓ સાથેનો સંબંધ પણ એક પ્રકારનો વ્યસન જ છે, ખાલીપો ભરવાનો પ્રયાસ. અને એ જોએલ સાથે જોડાયેલો હતો એટલે એ પણ પેલી ફિલ્મના રહસ્યમાં ખેંચાય છે.
અને માર્યો,
માર્યો હેલનો મોટો ભાઈ. એને ગંભીર શારીરિક વિકલાંગતા છે, પણ કદાચ આખી નવલકથાનો સૌથી શુદ્ધ સહાનુભૂતિ ધરાવતો આત્મા એ છે. એનો ફિલ્મ પ્રત્યેનો નિર્દોષ પ્રેમ અને નાની નાની બાબતોમાં સુંદરતા જોવાની એની ક્ષમતા એ આ પુસ્તકની વક્રોક્તિ સામે એક સંતુલન પૂરું પાડે છે.
આટલા બધા પાત્રો, આટલી બધી ગૂંચવણો, તો આ વાર્તા આગળ કેવી રીતે વધે છે? તમે કહ્યું એમ એ સીધી લીટીમાં તો નથી ચાલતી.
ના, બિલકુલ નહીં. સમય આમતેમ કૂદકા મારે છે. ડઝનેક પાત્રોના દૃષ્ટિકોણથી વાત કહેવાય છે, પણ આપણે એને ત્રણ મુખ્ય પ્રવાહમાં વહેંચી શકીએ જે એકબીજા સાથે જોડાયેલા છે.
પહેલો પ્રવાહ કયો?
પહેલો છે એનફિલ્ડ ટેનિસ એકેડેમી, ETAનો. અહીં આપણે એ હાઈ પ્રેશર જુનિયર ટેનિસને દુનિયામાં જઈએ છીએ. વિદ્યાર્થીઓની રોજિંદી જિંદગી, સખત ટ્રેનિંગ, ભણવાનું દબાણ, કિશોરાવસ્થાની ચિંતાઓ, એકેડેમીના વિચિત્ર નિયમો અને રિવાજો.
અને કેન્દ્રમાં હેલ ઇન્કાન્ડેન્ઝા. બહારથી આદર્શ વિદ્યાર્થી એથલીટ, પણ અંદરથી એની ચિંતાઓ, જેને હાઉલિંગ ફેન્ટોડ્સ કહે છે, એને શાંત કરવા ગાંજા પર એની નિર્ભરતા વધતી જાય છે અને એ પોતાની લાગણીઓથી વધુને વધુ દૂર થતો જાય છે.
હા, અને પિતાની આત્મહત્યાનો પડછાયો પણ સતત એના પર અને એકેડેમી પર રહે છે. આ પ્રવાહ છેવટે ક્યાં પહોંચે છે?
એ જ નવલકથાની શરૂઆતના દ્રશ્ય પર. યુનિવર્સિટી ઓફ એરિઝોનામાં હેલનું પેલું કેટાટોનિક બ્રેકડાઉન, જ્યાં એ બોલી નથી શકતો. ઇશારો એવો મળે છે, જો કે ખાતરી નથી કે કદાચ એણે પેલી ઘાતક ફિલ્મનો સામનો કર્યો છે.
આ ETA જાણે આજના અતિસ્પર્ધાત્મક અમેરિકાનું જે એક નાનું મોડેલ છે. સિદ્ધિ મેળવવાનું વ્યસન અને એની પાછળ ચૂકવવી પડતી માનવીય કિંમત, એના પર સવાલ ઊભા કરે છે.
બરાબર. હવે બીજો પ્રવાહ છે એનેટ હાઉસ રિકવરીનો, જે ETAના એ ભદ્ર પણ લાગણીહીન વાતાવરણથી સાવ જ વિપરીત છે.
અહીં આપણને વ્યસન અને પુનઃપ્રાપ્તિનું એકદમ કાચું, નિખાલસ અને છતાં ઊંડી કરુણાથી ભરેલું ચિત્રણ જોવા મળે છે.
હા, એનેટ હાઉસની દિનચર્યા એના સિદ્ધાંતો, જેને વોલેસ મજાક તરીકે નહીં પણ એક ગંભીર અને અસરકારક આધ્યાત્મિક કાર્યક્રમ તરીકે રજૂ કરે છે. અને અહીં કેન્દ્રમાં છે ડોન ગેટલી.
આપણે એના ફ્લેશબેક દ્વારા એનો હિંસક ભૂતકાળ જાણીએ છીએ અને વર્તમાનમાં એ સ્થિરતા અને સહાનુભૂતિનું પ્રતીક છે.
અને પછી આવે છે પેલો વળાંક, ગેટલી પર ગોળીબાર અને એનું હોસ્પિટલમાં દાખલ થવું. નવલકથાનો આ ભાગ ખરેખર ખૂબ જ શક્તિશાળી છે. સ્થિર પડ્યો છે અસહ્ય પીડામાં, છતાં ઓપિયોઇડ્સ લેવાની ના પાડે છે.
અને તાવના સપનામાં એ પોતાના ભૂતકાળનો સામનો કરે છે.
હા, અને આ જ સંવેદનશીલ સ્થિતિમાં એને જુએલ વેન્ડાઇન અને જેમ્સ ઇન્કાન્ડેન્ઝાના પ્રેત સાથેના ભ્રામક મેલાપ થાય છે. આ રીતે એનેટ હાઉસની દુનિયા પલી એન્ટરટેનમેન્ટના રહસ્ય સાથે જોડાય છે.
આ પ્રવાહ ખરેખર કોઈ પ્લોટની ગતિ કરતા એક માણસની આંતરિક આધ્યાત્મિક યાત્રા વિશે વધુ છે. બેશુદ્ધ થયા વગર જીવતા શીખવું, પીડા અને સહનશીલતાનું મહત્વ સમજવું.
અને ત્રીજો પ્રવાહ એ જાસૂસી અને આતંકવાદનો છે, જે નવલકથાને થોડું થ્રિલર જેવું માળખું આપે છે.
પેલા AFR એટલે કે લેસ અસાસિન્સ દે ફોતો યર્સ રૂલોંગ, વ્હીલચેર અસાસિન્સ, ક્યુબેકના અલગતાવાદીઓનું જૂથ.
હા, જેઓ અમેરિકા અને કેનેડાના કોર્પોરેટ સ્વરૂપને નકારે છે, તેઓ પેલી ઇન્ફિનિટ જેસ્ટ ફિલ્મની માસ્ટર કોપીને અંતિમ આતંકવાદી હથિયાર તરીકે વાપરવા માંગે છે.
એમની વાર્તા આપણને કેવી રીતે જાણવા મળે છે?
મોટેભાગે એમના એક સભ્ય રેમી મારાથે, જે વ્હીલચેર પર છે અને કદાચ ડબલ ટ્રિપલ એજન્ટ છે, અને હ્યુલેન સ્ટીપલી, એક અમેરિકન સરકારી ઓપરેટિવ જે વારંવાર સ્ત્રી પત્રકારના વેશમાં હોય છે.
વચ્ચેના લાંબા દાર્શનિક સંવાદો દ્વારા.
ક્યાં થાય છે આ સંવાદો?
ટક્સન પાસેના રણમાં એક પર્વત પર. અને તેઓ સ્વતંત્રતા, પસંદગી, આનંદ, દેશભક્તિ જેવા ગહન મુદ્દાઓ પર સોક્રેટિક ચર્ચાઓ કરે છે. અચ્છા,
અને આ પ્રવાહમાં અરિન ઇન્કેન્ડેન્ઝા પણ આવે છે.
હા, કારણ કે એનો જોએલ વેન્ડાઇન, જે ફિલ્મની સ્ટાર હતી, સાથે સંબંધ હતો. AFR દ્વારા એની પૂછપરછ કદાચ ત્રાસ પણ થાય છે. એમને લાગે છે કે ઓરિનને ખબર છે કે માસ્ટર કોપી ક્યાં છે.
ભારતીય અને સ્ટીપલીના સંવાદો એ નવલકથાના કેન્દ્રીય ફિલોસોફિકલ પ્રશ્નોને ઊંડાણપૂર્વક તપાસે છે. સાચી સ્વતંત્રતા એટલે શું?
બરાબર.
પણ અંતે શું થાય છે? આ ત્રણેય પ્રવાહો એકદમ સ્પષ્ટ રીતે ભેળા થાય છે, કોઈ ઉકેલ આવે છે?
ના, એ જ તો વાત છે. પ્રવાહો ક્યારેય સંપૂર્ણ અને સ્પષ્ટ રીતે ઉકેલાતા નથી. તેઓ એકબીજાની આસપાસ ગૂંચવાય છે, જોડાણો બનાવે છે, પણ અંત જાણી જોઈને અસ્પષ્ટ રાખ્યો છે.
જેમ કે?
જેમ કે AFR જૂથ ETA, જ્યાં એમને લાગે છે કે કોપી દફનાવેલી છે, અને એનેટ હાઉસ, જ્યાં જુએલ રહે છે, બંનેની નજીક પહોંચે છે. છેલ્લા પ્રકરણોમાં આપણે ગેટલીને ETA મેદાન પર કંઈક ખોદતો જોઈએ છે. જેમ્સ ઇન્કાન્ડેન્ઝાનું પ્રીત એને કહી રહ્યું છે.
શું ખોદી રહ્યો છે? પેલી માસ્ટર કોપી જે કદાચ જેમ્સના માથા સાથે દફનાવી હતી?
કદાચ. પણ આપણને ખબર નથી પડતી, કારણ કે નવલકથા ત્યાં અચાનક જ પૂરી નથી થતી, પણ ગેટલીના ભૂતકાળના એક લાંબા ફ્લેશબેક સાથે સમાપ્ત થાય છે. એ સમયે જ્યારે એ વ્યસનના સૌથી નીચલા સ્તરે હતો, રોક બોટમ પર, એનેટ હાઉસમાં દાખલ થયા પહેલાના વર્ષો.
ઓ, એટલે અંત જ ભૂતકાળ બની જાય છે. એક વર્તુળ પૂરું થાય છે અથવા કદાચ નવું શરૂ થાય છે.
હા, આ ચક્રીય માળખું સૂચવે છે કે અંત એ નવી શરૂઆત છે, અને પુનઃપ્રાપ્તિનો પ્રયત્ન કરતા રહેવાનો માર્ગ પોતે જ મહત્વનો છે. પેલી ફિલ્મનું શું થયું? હેલનું શું થયું? ગેટલીનું શું થશે? બધું અનિશ્ચિત.
આ વાચકને પણ વિચારવા મજબૂર કરે છે. કોઈ તૈયાર નિષ્કર્ષ નથી મળતો, આપણે જાતે જ અર્થ તારવવો પડે છે. આપણને નિષ્ક્રિય ઉપભોક્તા બનવા દેતા નથી.
બિલકુલ. અને આ જ આપણને નવલકથાના મુખ્ય વિષયો તરફ લઈ જાય છે. સૌથી મોટો વિષય દેખીતી રીતે જ વ્યસન છે, એડિક્શન.
હા, પણ વોલેસ માટે વ્યસન માત્ર ડ્રગ્સ કે દારૂ પૂરતું સીમિત નથી, ખરું ને?
ના, એ વ્યસનની વ્યાખ્યાને બહુ વિસ્તારે છે. ટેલિવિઝન, રમતગમત, ભણવામાં સફળતા, સેક્સ, એટલું જ નહીં પણ સતત વક્રોક્તિમાં રાચવું, આયરની, પોતે આ બધું વ્યસન બની શકે છે.
જો એનો ઉપયોગ આપણે પોતાની જાતની સભાનતાની પીડાથી, આપણા ખાલીપાથી બચવા માટે કરતા હોઈએ.
બરાબર. અને પેલી ઘાતક ફિલ્મ ઇન્ફિનિટ જેસ્ટ એ આ જ નિષ્ક્રિય આત્મવિનાશક ઉપભોગનું અંતિમ રૂપક છે. સતત સહેલા આનંદની શોધ એક જાળ છે, જે અંતે જીવતે જીવ મૃત્યુ જેવી સ્થિતિ તરફ લઈ જાય છે. લકવો, જ્યાં બધી પસંદગી અને ક્રિયાશીલતા ખતમ થઈ જાય.
આ સવાલ આજે પણ એટલો જ મહત્વનો છે, શું આપણું મનોરંજન આપણને ખાઈ રહ્યું છે?
બીજો મોટો વિષય છે એકલતા,
સોલિપ્સિઝમ, પોતાના જ મનમાં કેદ થઈ જવું.
ઇન્ફિનિટ જેસ્ટના મોટાભાગના પાત્રો ભયાનક રીતે એકલા છે.
હેલ, જે પ્રતિભાશાળી છે પણ લાગણી વ્યક્ત નથી કરી શકતો. ડોન ગેટલી, જે લોકોથી ઘેરાયેલો છે પણ ભૂતકાળથી પીડાય છે. જોએલ, જે દુનિયાથી પોતાનો ચહેરો છુપાવે છે.
આખી નવલકથા જાણે જોડાણના નિષ્ફળ પ્રયાસોની એક લાંબી યાદી છે, અને વોલેસની જે ગીચ વિષયાંતરવાળી શૈલી છે એ પણ આ સંઘર્ષને પ્રતિબિંબિત કરે છે. વાચકને પણ અર્થ તારવવા માટે મહેનત કરવી પડે છે, જેમ પાત્રોએ કરવી પડે છે.
સાચું, જોડાણ સ્થાપવા માટે સહાનુભૂતિનો એક વીરતાપૂર્ણ પ્રયાસ જરૂરી છે એમ લાગે છે.
ત્રીજો મુદ્દો છે પેલી વક્રોક્તિ, આયરની વિરુદ્ધ ઈમાનદારીની વાત. વોલેસને લાગતું હતું કે 20મી સદીના અંતની અમેરિકન સંસ્કૃતિ આયરનીના પાંજરામાં ફસાઈ ગઈ છે.
હા, વક્રોક્તિ ઢોંગની ટીકા કરવા માટે ઉપયોગી છે, પણ વોલેસ માનતા હતા કે સાચી લાગણીઓ સામે એક બખ્તર બની ગઈ છે, જેનાથી ઉદાસીનતા અને નિષ્ક્રિયતા આવે છે.
એટલે ઇન્ફિનિટ જેસ્ટ એક રીતે નવી ઈમાનદારી માટેની અપીલ છે. ભોળી ભાવુકતા નહીં, પણ મુશ્કેલ સાચી લાગણીઓનો સામનો કરવાની હિંમત.
અને એટલે જ આલ્કોહોલિક્સ અનોનિમસના સિદ્ધાંતો, એમના સીધા સાદા બિન વક્રોક્તિ સૂત્રો એક સમયે એક દિવસ આટલા મહત્વના બને છે પુસ્તકમાં. એ પેલી આયરની ભરી એકલતાનો તોડ છે.
આ વાત પીડા, પુનઃપ્રાપ્તિ અને સહનશીલતાના ચોથા વિષય સાથે જોડાઈ છે.
હા, આપણે એવી સંસ્કૃતિમાં જીવીએ છીએ જે દરેક પ્રકારની અગવડતા, દરેક પીડાને તરત જ દૂર કરવા માંગે છે, એને બુઠ્ઠી કરી દેવા માંગે છે.
પણ વોલેસ કહે છે કે પીડા એ માનવ અનુભવ અને વિકાસનો એક આવશ્યક ભાગ છે, એનાથી ભાગી ન શકાય.
ગેટલીનું પેલી ભયંકર પીડા દરમિયાન પેઇનકિલર લેવાનો ઇનકાર કરવો એ આ પુસ્તકનું કેન્દ્રીય નૈતિક કાર્ય છે. એ હાજર રહેવાની, સભાન રહેવાની પસંદગી છે પીડામાં પણ.
વોલેસની દુનિયામાં પુનઃપ્રાપ્તિ એ કોઈ ઇલાજ નથી, પણ સહન કરવાની એક સતત ચાલતી પ્રક્રિયા છે. બફર વગર, ઢાલ વગર વાસ્તવિકતાનો સામનો કરવાની પસંદગી, એક સમયે એક ક્ષણ.
અને પાંચમો મુખ્ય વિષય છે સ્વતંત્રતા અને પસંદગીનો. ખાસ કરીને મેરેથોન અને સ્ટીપલી વચ્ચેની પેલી લાંબી ચર્ચાઓમાં આ દેખાય છે.
સાચી સ્વતંત્રતા શું છે? શું એ અમર્યાદિત પસંદગીઓ કરવાની અને આપણા મનમાં આવે એ દરેક આવેગ પર કામ કરવાની ક્ષમતા છે?
કે પછી સાચી સ્વતંત્રતા પ્રતિબદ્ધ થવામાં છે, પોતાની જાતને કોઈક વસ્તુ સાથે બાંધવામાં. પછી એ સમુદાય હોય, સિદ્ધાંતોનો સમૂહ હોય, કે કોઈ ઉચ્ચ શક્તિ હોય જે આપણા નાના સ્વાર્થી અહંકારથી પર હોય.
નવલકથા જાણે બીજા વિકલ્પ તરફ ઇશારો કરે છે. સૂચવે છે કે સાચી મુક્તિ બધા બંધનો ફેંકી દેવાથી નહીં, પણ સાચા બંધનો પસંદ કરવાથી આવે છે.
આ બધા ગહન વિષયો છે, અને એને રજૂ કરવાની વોલેસની શૈલી પણ એટલી જ ગહન અને જટિલ છે. પેલી મેક્સિમલિસ્ટ સ્ટાઇલ, બિન રેખીય માળખું,
લાંબા વાક્યરચનાની દ્રષ્ટિએ જટિલ વાક્યો, ફેલાયેલા ફકરા, અને ફાર્માકોલોજીથી લઈને ઓપ્ટિક્સથી લઈને ટેનિસની વ્યૂહરચના સુધીની જ્ઞાનકોશીય વિગતો.
અને કથન પણ ઇરાદાપૂર્વક ખંડિત છે. સમય અને પાત્રો વચ્ચે ચેતવણી વગર કૂદકા મારે છે. આ કોઈ ગિમિક નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. આ માળખું માનવ ચેતનાની અસ્તવ્યસ્ત, જબરજસ્ત અને સહયોગી પ્રકૃતિનું અનુકરણ કરવા માટે રચાયેલું છે. આપણું મન પણ આમ જ કામ કરે છે ને, અને આધુનિક માહિતીના અતિરેકનું પણ આ પ્રતિબિંબ છે.
અને એ વાચકને પણ સરળ, સીધી વાર્તાની અપેક્ષા છોડી દેવા અને ટેક્સ્ટ સાથે સક્રિય રીતે જોડાવા મજબૂર કરે છે.
અને પેલી અંતની નોંધો, પેન નોટ્સ, લગભગ 388 છે, અને અમુકની તો પોતાની ફૂટનોટ્સ પણ છે. આ તો પુસ્તકની ઓળખ બની ગઈ છે.
હા, એ વૈકલ્પિક પરિશિષ્ટ નથી, પણ વાર્તાનો જ અભિન્ન ભાગ છે. એમાં પાત્રોની પૃષ્ઠભૂમિ હોય છે, જેમ કે જેમ્સ ઇન્કાન્ડેન્ઝાની આખી ફિલ્મોગ્રાફી.
લાંબા વૈજ્ઞાનિક કે ઐતિહાસિક વિષયાંતરો હોય છે, અને આખીને આખી ઉપકથાઓ પણ હોય છે.
આના ઘણા કાર્યો છે. એક તો એ મુખ્ય વાર્તાના પ્રવાહને તોડે છે. આપણે સતત પાના આગળ પાછળ ફેરવવા પડે, જે નિષ્ક્રિય વાંચનને અટકાવે છે.
બીજું, એ આજના હાઇપરલિંક્ડ વિક્ષેપિત વિચારની પ્રકૃતિનું પ્રતિબિંબ પાડે છે.
અને ત્રીજું, એ એક બહુસ્તરીય, બહુસ્વરી કથા બનાવે છે, જ્યાં મુખ્ય અને ગૌણ માહિતી સતત એકબીજા સાથે સંવાદમાં હોય છે.
અને સાથે સાથે બદલાતા કથન દૃષ્ટિકોણ. ક્યારેક આપણે હેલના મનની અંદર હોઈએ ત્રીજા પુરુષમાં, ક્યારેક ગેટલીની સરળ સીધી ચેતના સાથે, તો ક્યારેક જાણે કોઈ સર્વજ્ઞ કથક વાત કરતો હોય.
હા, આ બહુસ્વરતા નવલકથાની દુનિયાનો એક વિશાળ લોકશાહી દૃશ્ય બનાવે છે. ડઝનેક પાત્રોને અવાજ મળે છે અને એ વિચાર પર ભાર મૂકે છે કે દરેક વ્યક્તિગત ચેતનામાં પીડા, આશા અને જટિલતાનું એક આખું બ્રહ્માંડ સમાયેલું છે.
પ્રતિકાત્મક પણ ઘણું છે, એના વિશે વાત કરીએ.
ચોક્કસ. પેલી ફિલ્મ ધ એન્ટરટેનમેન્ટ એ તો નિષ્ક્રિય ઉપભોગ અને સહેલાનંદના ભયનું અંતિમ પ્રતીક છે જ.
ટેનિસની રમત પોતે જીવનનું રૂપક છે. ભૂમિતિ, શિસ્ત અને અંદરના પ્રતિસ્પર્ધી સાથેનો સંઘર્ષ. કોર્ટ જાણે એક પાંજરું છે જેની અંદર રહીને જ સ્વતંત્રતા શોધવી પડે છે.
જ્વેલનો પડદો એ શરમ છુપાવવું અને વસ્તુકીકરણથી બચવાની ઈચ્છાનું પ્રતીક છે. સ્વ અને દુનિયા વચ્ચેનો અવરોધ.
અને પેલું ગ્રેટ કોન્કેવિટી કોન્વેક્સિટી, યુએસ અને કેનેડા વચ્ચેનો ભારે પ્રદૂષિત ઉજ્જડ પ્રદેશ જે સરહદ પાર કચરો ફેંકીને બન્યો છે.
હા, એ અમેરિકાના અસ્વીકારનું પોતાના કચરાને શાબ્દિક અને મનોવૈજ્ઞાનિક બંને બીજા પર નાખી દેવાની વૃત્તિનું શક્તિશાળી પ્રતીક છે.
આ પુસ્તકમાંથી કેટલાક અવતરણો એવા છે જે ખરેખર યાદ રહી જાય. ચાલો અમુક પર નજર કરીએ.
હા, જેમ કે પેલું સત્ય તમને મુક્ત કરશે પણ જ્યાં સુધી તે તમારી સાથે પૂરું ન કરે ત્યાં સુધી નહીં.
આ પરિચિત કહેવતને કેટલી ઊંડી અને થોડી ભયાવહ બનાવી દે છે. જાણે કહે છે કે સત્ય જાણવું એ કોઈ હળવી ઇન્સ્ટન્ટ પ્રક્રિયા નથી.
હા, પણ પોતાની ખામીઓ અને આઘાતોનો સામનો કરવાની કઠિન પીડાદાયક પ્રક્રિયા છે. સત્ય પોતે એક સક્રિય શક્તિ છે જેને સહન કરવી પડે છે. આ ગેટલીની રિકવરીની યાત્રાનો સાર છે.
અને હેલાના મનના એ શબ્દો જ્યારે કેટોટોનિક સ્થિતિમાં છે, હું અહીં અંદર છું અને હું બહાર નીકળી શકતો નથી.
ઓફ, પોતાના જ મનમાં સંપૂર્ણ સભાન પણ બહારની દુનિયા સાથે સંપર્ક સાધવામાં અસમર્થ. આ સોલિપ્સિઝમ અને ગહન એકલતાની ચરમસીમા છે.
એક બીજું વાક્ય મને બહુ ગમ્યું. દરેક વ્યક્તિ તેમની ગુપ્ત અબોલ માન્યતામાં સમાન છે કે ઊંડે ઊંડે તેઓ અન્ય દરેકથી અલગ છે.
કેવી વિક્રોક્તિ છે આમાં. આપણને બધાને લાગે છે કે આપણે સાવ જુદા છીએ, કોઈ આપણને સમજતું નથી. અને આ લાગણી જ વાસ્તવમાં સાર્વત્રિક છે. આ સમજણ સહાનુભૂતિ તરફનું પહેલું પગલું છે.
અને પેલું આત્મહત્યા અને ડિપ્રેશન પરનું લાંબુ ચિંતન એ પણ ખૂબ જ મહત્વનું છે.
હા, જે કહે છે કે જે વ્યક્તિ આત્મહત્યાનો પ્રયાસ કરે છે તે કોઈ નિરાશા કે ફિલોસોફીને કારણે નહીં પણ અદૃશ્ય અસહ્ય વેદનાને કારણે કરે છે. જેમ કોઈ સળગતી ઇમારતમાંથી કૂદી પડે, બચવા માટે નહીં પણ પીડાનો અંત લાવવા.
આ માનસિક બીમારીની પીડાને શારીરિક પીડા જેટલી જ વાસ્તવિક ગણવાની વાત કરે છે. વોલેસના પોતાના જીવનના અંતને જોતા આ વધુ કરુણ લાગે છે.
એ ખળવું પણ વિચારવા જેવું અવતરણ છે જ્યારે તમને ખ્યાલ આવે છે કે અન્ય લોકો તમારા વિશે કેટલી ઓછી વાર વિચારે છે. ત્યારે તમે તેઓ તમારા વિશે શું વિચારે છે તેની ચિંતા ઘણી ઓછી કરશો.
શું વિચારશે જ્યારે હકીકતમાં બીજા ભાગ્યે જ આપણા વિશે વિચારતા હોય છે.
અને છેલ્લું, શું થાય જો ક્યારેક શું પસંદ કરવું તે વિશે કોઈ પસંદગી ન હોય.
આ થોડો વિરોધાભાસી લાગે છે.
હા, પણ એ મુક્ત ઈચ્છા અને વ્યસનની જટિલતાને પકડે છે. એ સૂચવે છે કે કદાચ આપણું આપણા સંજોગો પર મર્યાદિત નિયંત્રણ હોય પણ આ મર્યાદાનો સ્વીકાર પોતે જ એક પ્રકારની સ્વતંત્રતા તરફ દોરી શકે છે જે અલગ પસંદગીઓ શક્ય બનાવે છે.
ઇન્ફિનિટ જેસ્ટ વાંચવાનો એકંદરે અનુભવ કેવો રહ્યો? મતલબ જે વાંચે એમના માટે. એ ખૂબ માગણી કરનારું પુસ્તક છે.
હા, કપરું છે, માગણી કરનારું છે અને ઘણા માટે પરિવર્તનકારી પણ. એની ભાવનાત્મક અસર કોઈ સીધી સાધી નથી પણ ઊંડી, ક્યારેક અસ્વસ્થ કરનારી છે.
તમે સંસ્થાકીય જીવનની કંટાળાજનકતા, વ્યસનની પેલી ઉન્મત્ત ચિંતા, એકલતાનો ઊંડો દુખાવો અને પુનઃપ્રાપ્તિની પેલી પીડાદાયક ધીમી ગતિ, આ બધું અનુભવી શકો છો.
હા, એ ક્યારેક ખૂબ રમૂજી છે. એમાં તેજસ્વી વ્યંગ છે, હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ છે અને બીજી જ પળે લગભગ અસહ્ય રીતે દુઃખદ બની જાય છે.
વોલેસની એના પાત્રો માટેની જે સહાનુભૂતિ છે, ખરાબમાં ખરાબ દયનીય પાત્રો માટે પણ, એ જ આ પુસ્તકની સૌથી મોટી તાકાત છે મને લાગે છે.
બરાબર. એ ક્યારેય ન્યાય તોડતા નથી, બસ એમના પાત્રોના આંતરિક જીવનના સંપૂર્ણ અવ્યવસ્થિત સત્યને સમજવા અને રજૂ કરવાનો પ્રયાસ કરે છે.
અને પુસ્તક પૂરું કર્યા પછી જે છાપ રહી જાય છે એક દુનિયા અને એક મનને ખુલ્લા પાડ્યાની છે. એ આપણને આપણી આસપાસના લોકોના છુપાયેલા સંઘર્ષો અને આપણા પોતાના જીવનના જે આકર્ષક પણ બુઠ્ઠા કરી દેનારા વિક્ષેપો છે એના તરફ એક વિવેચનાત્મક દ્રષ્ટિથી જોતા કરી દે છે.
ઘણા વાચકો કહે છે કે આ પુસ્તકે વ્યસન, ડિપ્રેશન અને આધુનિક જીવનના મનોવૈજ્ઞાનિક પડકારો વિશેની એમની સમજને મૂળભૂત રીતે બદલી નાખી.
અને પેલો અસ્પષ્ટ અંત એ પણ ઇરાદાપૂર્વકનો પડકાર છે. પરંપરાગત વાર્તાઓના સહેલા નિષ્કર્ષને નકારી કાઢે છે અને આપણને વિચારતા કરી મૂકે છે.
મનોરંજનનો અર્થ શું છે? મારા પોતાના વ્યસનો શું છે? હું મારા જીવનમાં અને બીજાઓ માટે વધુ હાજર કેવી રીતે રહી શકું? ઇન્ફિનિટ જેસ્ટ તૈયાર જવાબો નથી આપતું, પણ એ પ્રશ્નોને ખૂબ જ તેજસ્વી રીતે પ્રકાશિત કરે છે
અને સૂચવે છે કે સૌથી અર્થપૂર્ણ જીવન કદાચ સિદ્ધિ કે આનંદની શોધમાં નથી,
પણ સભાન, કરુણાપૂર્ણ અને હિંમતભરી સહનશીલતામાં છે, રોજબરોજની નાની લડાઈઓ લડવામાં છે.
ઇન્ફિનિટ જેસ્ટ ખરેખર અમેરિકન સાહિત્યની એક ભવ્ય સિદ્ધિ છે, આધુનિક વિશ્વની ચિંતાઓનું એક વિશાળ, મુશ્કેલ પણ ઊંડાણપૂર્વકનું કરુણાપૂર્ણ નિદાન.
અને એ આપણને શીખવે છે કે જ્ઞાનકોશીય બૌદ્ધિકતાને કાચી ભાવનાત્મક ઈમાનદારી સાથે જોડી શકાય છે, અને સાહિત્ય માનવ હોવાનો અર્થ શું છે એના સૌથી મોટા અને સૌથી પીડાદાયક પ્રશ્નો સાથે ઝઝૂમી શકે છે અને ઝઝૂમવું જોઈએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.